સિંહાસન પર પાદુકાઓની સ્થાપના. નિવાસના છઠ્ઠે દિવસે સ્નાન સંધ્યાથી પરવાર્યા પછી ભરતે શત્રુઘ્નને, પરિચારિકાઓને અને અનુયાયીઓને પોતાની પાસે બોલાવે. રામ સાથે વાત કરવાની અનુકૂળ ક્ષણની તે રાહ જોઈ રહ્યા હતા અને તે ક્ષણ મળતા તેઓ પોતાના આસન પરથી ઊભા થયા અને રામને સાષ્ટાંગ પ્રણિપાત કરવાની હિંમત એકઠી કરી. પ્રાણમાંજલિ રચીને ભરતે રામને પ્રાર્થના કરી કે ઇક્ષ્વાકુ રાજવંશના તિલકરૂપ હે રામ, તમે દરેક રીતે મારી ઈચ્છા પૂર્ણ કરી છે. મારી ખાતર તમે સર્વ પ્રકારના દુઃખો ભોગવવાનો નિર્ણય કર્યો છે. મારી ખાતર તમે અનેક જાતની તકલીફો વેઠી છે. હે નાથ, હવે હું તમારી આજ્ઞાની રાહ જોઉં છું. 14 વર્ષ સુધી હું તમારા પ્રત્યાગમનની રાહ જોઈશ અને રાજ્યમાં તમારી સેવા કરીશ. વનવાસ પૂરો થતા સુધી હું તમારા ચરણકમળોના દર્શન કરી મારી આંખોને તૃપ્ત કરી શકું તેવો માર્ગ મને બતાવો. તે વિયોગના 14 વર્ષ હું ગાળી શકું તે માટે જરૂરી હિંમત મને આપો. રામ, તમારા પ્રજાજનો, તેમના કુટુંબો, વિશાળ રાજ્યના રહેવાસીઓ, બ્રાહ્મણો, પંડિતો બધા જ આધ્યાત્મિક રીતે ઉત્સુક છે. તમારી પ્રત્યે પૂજ્ય ભાવપૂર્ણ ભક્તિની ગ્રંથિથી સંકળાયેલા છે. તમે તેમના પ્રત્યે જે પ્રેમ રાખો છો તેના વડે તેઓ દુઃખની પીડા સહન કરી રહ્યા છે. જો આત્મસાક્ષાત્કાર માટે મને તમારો વિયોગ થવાનો હોય તો મને તે આત્મસાક્ષાત્કારની પણ પરવા નથી. તમે તમારા સેવકોની આંતરલાગણીઓ જાણો છો, તેમની ગહનતમ ઈચ્છાઓને જાણો છો. આ જન્મમાં અને પછી પણ તમે મને માર્ગદર્શન આપી મારા લક્ષ્ય પ્રત્યે લઈ જઈ શકો તેમ છો. તે ખાતરીને લીધે હું ટકી રહ્યો છું. તેના બળથી હું જીવી રહ્યો છું. તે ખાતરીને લીધે હું આ સર્વ દુઃખને ઘાસના સૂકા તણખલા સમાન લેખું છું. અત્યાર સુધી મેં તમારી આગળ મારા શોકનું વર્ણન કર્યું છે. જાણે કે તે મારા મસ્તિષ્ક પરનો ભાર ન હોય તે મારી ભૂલ હતી. તે બદલ મને ઠપકો આપવામાં તમે સંકોચ ન કરશો. તે સાંભળીને સભાએ ભરતના કથનને વધાવી લીધો, તેની કદર વ્યક્ત કરી. જેમ સ્વર્ગીય રાજહંસ મિશ્રિત કરેલા દૂધ જળમાંથી દૂધ લઈ લે છે અને જળનો ત્યાગ કરે છે, તેમ ભરતે અસત્યમાંથી સત્યને જુદું કરી દીધું હતું અને માત્ર સત્ય જ વ્યક્ત કર્યું હતું. દુઃખી લોકો પ્રત્યે કરુણાવાન એવા રામે ભરતના વિશુદ્ધ હૃદયમાંથી નીકળેલા આ શબ્દો સામે સ્થળ, સમય અને સંજોગોને અનુરૂપ શબ્દોમાં રામે જવાબ આપ્યો, ભાઈ, ઘરમાં રહેતા એવા તારું અને વનમાં રહેતા એવા અમારું રક્ષણ અને પાલન પોષણ એક જ પરમાત્મા કરે છે. દુન્યવી વ્યવહારની દ્રષ્ટિએ જોતા વશિષ્ઠ ગુરુ અને રાજા જનક તારા રક્ષકો અને માર્ગદર્શકો છે. મને કે તને સ્વપ્નમાં પણ કોઈ તકલીફ નડવાની નથી. નહીં જ નહીં, આપણા પિતાની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરવું એ આપણો પરમ ધર્મ છે. માત્ર તે જ આપણું ઈચ્છિત કલ્યાણ કરશે અને આપણને સનાતન કીર્તિ અપાવશે. તે ધર્મ માર્ગને વેદોની સંમતિ આપી છે. વેદો કહે છે કે જે માણસ માતાને, પિતાને અને ગુરુને પૂજે છે, તેમની આજ્ઞા માને છે અને ધર્મને માર્ગે ચાલે છે, તે બધાને માટે ઉદાત્ત દ્રષ્ટાંતરૂપ બને છે. આ સત્યથી સદા સભાન રહેજે. શોકના આવરણને ફેંકી દે, રાજ્યનો ભાર ઉપાડી લે. 14 વર્ષ સુધી ન્યાયપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક તારા આદર્શો અનુસાર રાજ્ય ચલાવ. રાજા એ રાજ્યનું મુખ છે. મુખ ખાય છે અને પાન કરે છે અને તેથી શરીરના બધા અંગોને બળ મળે છે, તે કાર્યશીલ બને છે. રાજા પોતાની પ્રજાના બધા વિભાગોનું પાલન પોષણ કરે છે, તમને ટકાવી રાખે છે. મનમાં બધા ગમાઓ અને અણગમાઓ રહેલા હોય છે. તે જ રીતે રાજકારણના ક્ષેત્રમાં રાજા બધી ગતિઓના સંચાર નિધિ છે. રામે ભરત આગળ રાજકારણી નીતિના અનેક ઉપયોગી સિદ્ધાંતોનું વિવરણ કર્યું, પણ રામના ઉપદેશથી ભરતના મનને શાંતિ મળી નહીં. તે ખૂબ વિક્ષુબ્ધ થઈ ગયા હતા. વિદાયની ક્ષણ પાસે આવી રહી હતી એટલે માતાઓ, ગુરુઓ, મંત્રીઓ દિગ્મૂળ બનીને ઊભા હતા. પોતાની અપાર કરુણાપૂર્વક રામે ઓચિંતી પોતાની પાદુકાઓ કાઢીને ભરતને આપી. ભરતે પૂજ્યભાવપૂર્વક તેમને પોતાના હાથોમાં લઈ પોતાના મસ્તક ઉપર પધરાવી. તેમની બે આંખોમાંથી ગંગાના અને યમુનાના પ્રવાહ પેટે આંસુ રેલાયા. ભરત પોતાના આનંદને શબ્દોમાં વ્યક્ત કરી શક્યા નહીં. તે બોલ્યા, દયાના સાગર વડે પહેરાયેલી આ માત્ર પાદુકાઓ જ નથી, આ સમગ્ર માનવજાતિના જીવનની અને સમૃદ્ધિની રક્ષિકાઓ છે. આ રામના ભ્રાતૃપ્રેમના કિંમતી ખજાનાને સંગ્રહી રાખતી પેટીઓ છે. રઘુવંશની રાજવી કીર્તિને સાચવી રાખતા દુર્ગને રક્ષતા આ બે દ્વાર છે. હંમેશા સત્કારીઓમાં પરોવાયેલા આ બે હાથ છે. તે વિશ્વની બે સાચી આંખો છે. તે આપણી સાથે આવતા રામ સીતાના બે પ્રતીક છે. ભરતે તે રીતે પાદુકાઓની સ્તુતિ કરી. આનંદની અને આભાર વૃત્તિની લાગણી સાથે તે પાદુકાઓની આસપાસ નૃત્ય કરવા લાગ્યા. હાજર રહેલા બધા લોકો રામને પગે પડ્યા અને રામની કૃપાની ભવ્યતાની તેમણે સ્વીકાર કર્યો. ભરતે રામને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને જવાની રજા માગી, જે સંતોષપૂર્વક ભરતે પાદુકા સ્વીકારી તેમની રામે કદર કરી. રામે ભરતને પોતાની પાસે ખેંચીને ખૂબ જ પ્રેમપૂર્વક અને આનંદથી આલિંગન આપ્યું. શત્રુઘ્ન પણ રામને પગે પડ્યા. રામે તેમને ખૂબ જ પ્રેમપૂર્વક આલિંગન આપ્યું અને રાજ્યનું શાસન કરવાની ફરજો બાબત ઘણી સૂચનાઓ આપી. તેમણે શત્રુઘ્નને કહ્યું કે ભરતને રામ જ ગણજે, રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવાના કામમાં ભરતને મદદ કરજે, તેના ટેકારૂપ બનજે, તેને સલાહ આપજે. પછી ભરત અને શત્રુઘ્ન લક્ષ્મણને ભ્રાતૃપ્રેમથી ભેટ્યા અને બોલ્યા, ભાઈ, તમારું નસીબ ખરેખર મહાન છે, તમારું ભાગ્ય શ્રેષ્ઠ છે. જગતમાં લક્ષ્મણની પ્રશંસા કરી અને વિદાય લીધી. લક્ષ્મણે પણ તેમની પાસે બોલાવીને તે પાદુકાઓનો ઉપહાર પ્રાપ્ત કરનાર તમે સાચે જ બીજા કોઈ પણ માણસ કરતાં વધુ ભાગ્યશાળી છો. લક્ષ્મણે તેમને સલાહ આપી કે આ પાદુકાઓ રૂપી દાનને માટે યોગ્ય હો તેવી રીતે વર્તજો અને સદાને માટે રામની કૃપા પ્રાપ્ત કરજો. હવે તે તમારી ફરજ છે. લક્ષ્મણે આ વાત તેમને યાદ દેવડાવી. પછી બંને ભાઈઓ સીતા પાસે ગયા અને તેમને પગે પડ્યા. તેમને જોઈને તેઓ પોતાનો શોક સમાવી શક્યા નહીં, તેઓ ડૂસકા ભરવા લાગ્યા. સીતાએ તેમને અનેક પ્રકારે મૃદુતાપૂર્વક અને મધુરતાપૂર્વક આશ્વાસન આપ્યું. તે બોલ્યા, રામરૂપી ભક્તર સિવાય દુનિયામાં શું એવી કોઈ બીજી વસ્તુ છે જે માણસની રક્ષા કરી શકે? તમે ખરેખર ધન્ય છો. 14 વર્ષ 14 ક્ષણોની પેઠે જલ્દી પસાર થઈ જશે અને રામના પ્રત્યાગમનથી રાજ્ય શાંતિમાં અને સમૃદ્ધિમાં સ્મિત કરશે. ધીરજપૂર્વક અને ભક્તિપૂર્વક રાજ્ય વહીવટ ચલાવજો. રામે સૂચવેલી માર્ગદર્શનની રેખાઓમાંથી જરા પણ સ્ખલિત ન થશો. તેના ચુસ્ત પાલનથી તમે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. પછી ભરત અને શત્રુઘ્ન સીધા જનક રાજા પાસે ગયા અને દ્રષ્ટાંતરૂપ પૂજ્ય ભાવથી તેમને પગે પડ્યા. પછી બંને ભાઈઓ બોલ્યા, હે નાથ, તમારામાં એટલી બધી કરુણા છે કે દશરથના મૃત્યુ સમાચાર સાંભળતા વેદ તમે અયોધ્યા આવ્યા અને રામના વનવાસ વિશે સાંભળતા તમે વનમાં આવ્યા. તમારી આંખો વડે તમે અમારી દશા જોઈ અને તે કટોકટીના દિવસો દરમિયાન અમને આશ્વાસન આપ્યું. અમે ધૈર્ય રાખીએ તે માટે તમે યોગ્ય સલાહ આપી. તમારી આંતર ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે આટલી બધી તકલીફ લઈ જંગલમાં આવ્યા. તમે અમારા દુઃખમાં ભાગ લીધો અને રામને અયોધ્યા પાછા આવવાનું સમજાવવામાં પણ તમે બહુ મૂલ્યવાન ફાળો આપ્યો. જ્યારે અમારી તે દલીલો નિષ્ફળ નીવડી ત્યારે તમે અમને આશીર્વાદ આપી અમને સમૃદ્ધશાળી બનાવી. અમે પૂજ્યભાવપૂર્વક તમારો આભાર માનીએ છીએ. અમે વધારે તો શું કરી શકીએ, અમને તમારા ખૂબ અસરકારક અને બલપ્રદ આશીર્વાદની જરૂર છે. દિલની સચ્ચાઈપૂર્વક અને આભારવૃત્તિપૂર્વક બોલાયેલા બે ભાઈઓના આ શબ્દો જનકે સાંભળ્યા. જનકે તેમની પ્રતિક્રિયાઓનું, લાગણીઓનું અને ચરિત્રનું અને આચરણનું ખૂબ ઊંચું મૂલ્ય આંક્યું. જનકે તેમને પોતાની પાસે બોલાવ્યા અને પ્રેમપૂર્વક પંપાળ્યા, તેમના કેશ પસવાર્યા. તે બોલ્યા, પુત્રો, રામે નિયત કરેલા માર્ગે ચાલજો અને તેમની કૃપા પ્રાપ્ત કરજો. હું હવે અહીંથી સીધો મિથિલા જઈ રહ્યો છું. મંત્રીઓ, ખંડિયા રાજાઓ, બ્રાહ્મણો, મુનિઓ, તાપસો અને ભાઈઓ સાથે આવેલા બીજા લોકો એક પછી એક રામ, સીતા અને લક્ષ્મણ પાસે ગયા અને તેમને પગે પડ્યા. પછી તેમની વિદાય લઈને તે બધા ઘર તરફ ચાલ્યા. તેમના હૃદય શોકના ભાર તળે ચગદાઈ ગયા હતા. સીતા, રામ અને લક્ષ્મણ માતાઓ પાસે ગયા. તેમણે તેમને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને તેમને આશ્વાસન આપતા કહ્યું, જરા પણ ચિંતા ન કરશો, તમારી ફરજો અને જવાબદારીઓ અદા કરવામાં પ્રવૃત્ત રહેજો. પિતાજીએ આપણી સમક્ષ જે અપેક્ષાઓ અને આદર્શો રજૂ કર્યા છે તે હંમેશા નજર આગળ રાખજો. પોતાને વિશે બોલતા તેમણે કહ્યું, 14 વર્ષો 14 ક્ષણોની પેટે સુખપૂર્વક શાંતિપૂર્વક વિતાવી દઈશું. તે શબ્દો સાંભળીને રાણીઓ નિશ્ચિંત બની. કઈ કઈને પગે પડીને તેઓ બોલ્યા, રામને વનવાસ મળ્યો તેમાં તમે જરા પણ જવાબદાર નથી. તમે અમારે મન સદા પૂજ્ય છો. તમારો આશય કોઈ દિવસ અમને હાનિ પહોંચાડવાનો હોય જ નહીં. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે હંમેશા તમારે માટે પ્રાર્થના કરીશું. તમને અમારા વનવાસ બાબત જરા પણ ચિંતા કરશો નહીં. પશ્ચાતાપના ભારને હિંમતપૂર્વક સહન કરી લેજો. ભરતને માથે ઓચિંતી બે વિપત્તિઓ આવી પડી છે, પિતાનું મૃત્યુ અને ભાઈનો વનવાસ. એટલે ઉશ્કેરાઈ જઈને તે અવિચારી રીતે ઉદ્ધતાઈપૂર્વક કદાચ બોલી ગયો હશે. તે બે ઘટનાઓ માટે તે જેને જવાબદાર ગણતો હતો તે વ્યક્તિ પ્રત્યેનું તેનું લોહી ઉકળી ઉઠ્યું હતું. તમે તેની માતા છો તે વાતની પણ તમે દરકાર નહીં કરી. રામે, સીતાએ અને લક્ષ્મણે કઈ કઈને કહ્યું કે તે માટે તમે ભરતનો દોષ ન કાઢશો, તે અવિવેક બદલ તમે ક્ષમા આપજો. જ્યારે રામ આમ બોલી રહ્યા હતા ત્યારે પોતે કરેલા અન્યાયથી કઈ કઈ શરમથી હતાશ બની ગયા હતા. તે રામની સામે જોઈ શકતા ન હતા. તે મનમાં વિચારી રહ્યા હતા કે ખેદની વાત છે કે કરુણ હૃદયવાળા સદગુણયુક્ત મનવાળા શુદ્ધ સુવર્ણ જેવા નિષ્કલંક પુત્ર ઉપર આટલું બધું દુઃખ નાખવામાં હું નિમિત્ત બની. આ ભીષણ જંગલમાં તેમને 14 વર્ષ ગાળવા પડશે તેમાં હું શું કારણભૂત નથી? અરે, મેં કેવું પિશાચી કૃત્ય કર્યું? પણ શું તે મેં પોતે સ્વતંત્ર રીતે કર્યું હતું કે પછી મને નિમિત્ત બનાવીને રામે ઘટનાઓના તેવા વળાંક માટે સંકલ્પ કર્યો હતો? સત્ય ગમે તે હોય પણ હું છટકી શકું તેમ નથી. મેં ખૂબ ભીષણ પાપ કર્યું છે. ફેરવી ન શકાય તેવા ભૂતકાળ બદલ કઈ શોક વડે અભિભૂત બની ગયા. સીતાના બંને હાથ પકડીને તેમણે સીતાની માફી માંગી, પણ તરત જ તેમણે ઉમેર્યું, ના ના, આવી વિશુદ્ધ અને સુકોમળ નારી પર આવું અસહ્ય દુઃખ લાવનાર પાપણીને તમે ક્ષમા આપો તે ન્યાયી નથી. પોતાના દુર્ભાગ્ય બદલ તે ખૂબ વિલાપ કરવા લાગી. જ્યારે અને જેમ જેમ તક મળી ત્યારે અને તેમ તેમ અયોધ્યામાંથી આવેલા દરેક જણે સીતાની, રામની અને લક્ષ્મણની રજા લીધી અને પછી તેઓ પોતપોતાના રથમાં બેઠા. રથ ચાલ્યો ત્યાર પહેલાં રામ, સીતા અને લક્ષ્મણ દરેક રથની પાસે ગયા. તેમાં બેઠેલા દરેકને તેમણે આશ્વાસન આપ્યું અને જવા માટે સમજાવ્યા. સીતા, રામ અને લક્ષ્મણ ગુરુને પગે પડ્યા, તેમની ક્ષમા માગી અને બોલ્યા કે અમે તમને અને તમારા પત્નીને ખૂબ જ તકલીફ આપી છે. અમારી ઈચ્છા મુજબ અમે તમારી સેવા કરી શક્યા નથી, જે બદલ અમે દિલગીર છીએ. તમારી સેવા કરવી એ અમારી ફરજ હતી. પછી તેમણે ગુરુજીને જવાની વિનંતી. અલબત્ત વશિષ્ઠ બ્રહ્મજ્ઞાની અને મહર્ષિ હતા એટલે તે સીતાની અને બીજાઓની અંતર લાગણીઓ જાણતા હતા. તેમણે બંને ભાઈઓની તથા સીતાની ભક્તિની અને ધર્મ માર્ગને ચીકતી રહેવાની અડગતાની કદર કરી. વશિષ્ઠ અને તેમના પત્ની રામની હાજરીમાંથી દૂર થવા ઈચ્છતા ન હતા, કારણ કે તેઓ રામના સદગુણોની ખૂબ આસક્તિ રાખતા હતા. તે ત્રણેય જણે જંગલની એક બાજુએ ઊભા રહી પ્રણમાંજલિ રચી દરેક રથને અને અંદર બેઠેલા લોકોને આવજો કહ્યું. તે દ્રશ્યને જોઈને વજ્ર સમાન કઠોર હૃદયવાળા હૃદય પણ પીગળી ગયું. તે ત્રણની હૃદયની વિશાળતાને તથા સહાનુભૂતિને જોઈને વશિષ્ઠ અને અરુંધતી ખૂબ જ પ્રભાવિત બને. પછી રામે પોતાની સાથે નિષાદરાજ ગુહને પોતાના અનુયાયીઓ સાથે ઉભેલા જોયા. તેમની પાસે જઈને રામે પોતાના ભાઈ કરતાં પણ તેમને વધારે દ્રઢ આલિંગન આપ્યું. તેમણે ગુહને પ્રેમપૂર્વક આજીજીઓ દ્વારા શાંત પાડ્યા, આશ્વાસન આપ્યું અને ડહાપણપૂર્વક પોતાના વિયોગને સ્વીકારી લેવા સમજાવ્યા. ઘટનાઓના પરિવર્તનને મિટાવવા માટે ગુહ કાંઈ જ કરી શક્યા નહીં એટલે તે રામને પગે પડ્યા, ખિન્ન હૃદય ઊભા થયા અને જોઈ શકાય ત્યાં સુધી રામની મનોહર મૂર્તિને જોઈ રહ્યા અને પછી ચાલી નીકળ્યા. બધા જ લોકોએ વિદાય લીધી ત્યાં સુધી સીતા, રામ અને લક્ષ્મણ એક ઘટાદાર વૃક્ષની નીચે ઊભા રહ્યા. તે દરમિયાન જનક રાજાએ પણ પોતાના માણસો સાથે મિથિલા જવાની તૈયારી કરી. રામે અને લક્ષ્મણે પોતાના સાસુ સસરાને દંડવત પ્રણિપાત કર્યા. સીતા પોતાના માતા પિતાને પગે લાગ્યા. માતા પિતાએ સીતાને આલિંગન આપ્યું, પ્રેમપૂર્ણ કોમળતાથી તેમના મસ્તિષ્કને પંપાળ્યું. તે બોલ્યા, પુત્રી, તારા હિંમતયુક્ત નિશ્ચયથી અને પતિ પ્રત્યેની તારી ભક્તિથી અમને ખૂબ કીર્તિ પ્રાપ્ત થશે. તારે લઈને અમારા કુટુંબ અને વંશ પાવન બન્યા છે. અમે ઘણા વ્રતો અને તપ કર્યા હોવા જોઈએ, નહીં તો તું અમારા વંશમાં ક્યાંથી જન્મે? તેમણે સીતાની ખૂબ પ્રશંસા કરી અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે ખાતરી આપી કે સીતા, તને કશી જરૂરિયાત દુઃખ નહીં પડે. રામ તારા જીવનના પ્રાણ પેઠે તને વહાલા જ. તું આ ઝૂંપડીમાં રહે છે તેથી અમે તે જાણીએ છીએ. તને કોઈ મુશ્કેલી સ્પર્શી શકે નહીં, પણ તમે બે ભિન્ન વ્યક્તિઓ છો એટલે અવારનવાર તમારી સામે સમસ્યાઓ અને ગૂંચવણો ઊભા થવાની, પણ તે નસીબની લીલા છે, પસાર થઈ જતા વાદળ છે. તેમને શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરાવવા માટે જનકે તેમની આગળ ઘણા વેદાંતના સત્યોની રજૂઆત કરી. પછી તે પણ આશ્રમ છોડીને મિથિલા જવા નીકળ્યા. અયોધ્યાના અને મિથિલાના લોકો જ્યાં સુધી દ્રષ્ટિગોચર થતા હતા ત્યાં સુધી સીતા, રામ અને લક્ષ્મણ તે વૃક્ષની છાયામાં ઊભા રહ્યા. પછી તેઓ પોતાની પર્ણકુટીમાં ગયા. ત્યાં રામે ભરતના અને શત્રુઘ્નના ઉત્સાહનું, ભક્તિનું, શ્રદ્ધાનું, આદર્શમય પ્રેમનું અને વફાદારીનું તથા રાજ્યના પ્રજાજનોની પ્રેમપૂર્વક આસક્તિનું કદરપૂર્વક વર્ણન કર્યું. સીતા અને લક્ષ્મણ ધ્યાનપૂર્વક તે સાંભળી રહ્યા હતા. તેમના હૃદયમાં પણ તે જ લાગણીઓનો પડઘો ઉઠતો હતો. તે બધાની વિદાયથી તેમના હૃદય દુઃખી બની ગયા. તેઓ વધારે વખત રહ્યા હોત તો તેઓ રાજી થત. વાતચીત દરમિયાન તેઓ ઘણીવાર દશરથના મૃત્યુને યાદ કરતા, રાજાનો પોતાની પ્રત્યેનો પ્રેમ યાદ કરતા તેમની આંખોમાં આંસુ ઉભરાતા. તેમની દશા જોઈને રામનું મુખ સ્મિતથી પ્રકાશિત બન્યું. તેમણે જીવનના રહસ્યને અને તેના અર્થને ઉકેલવાની ચાવી સમજાવ્યા. આમ વનની શાંતિમાં તેમણે ઘટના પૂર્ણ દિવસ ગાળ્યો. તે દરમિયાન વનના પ્રદેશમાંથી અયોધ્યાના વસ્તીવાળા પ્રદેશ તરફ જતા તાપસો, મુનિઓ, બ્રાહ્મણો, ભરત અને શત્રુઘ્ન, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, મંત્રીઓ અને નાગરિકોનો સમૂહ પોતાના શોકના ભારને સમાવી શક્યો નહીં. જેમ જેમ તે દૂર જતા અને અયોધ્યાની પાસે આવતા, તેમ તેમ શોકનો ભાર વધારે ને વધારે વજનદાર બનતો ગયો. રામની હાજરીમાં પોતે જે 5 દિવસ ગાળ્યા હતા તે દરમિયાન બનેલી ઘટનાઓ એકબીજાને વર્ણવવામાં તેમણે પોતાનો સમય ગાળ્યો. તેઓ રામના આદર્શોની, પ્રેમની, કરુણાની અને સ્નેહની પ્રશંસા કરતા હતા. ભોજન માટે કે નિંદ્રા માટે તે માર્ગમાં વચ્ચે ક્યાંય અટક્યા નહીં, કારણ કે તેમને ભૂખ લાગતી ન હતી અને ઊંઘ પણ આવતી ન હતી. રામના વિયોગના શોકે એ બધી ગૌણ જરૂરિયાતોને ભગાડી મૂકી હતી. બીજે દિવસે તેઓ મહાન ગંગા પાસે આવી પહોંચ્યા. નિષાદરાજ ગુહે નદી પાર કરાવવા માટે નૌકાઓનો બંદોબસ્ત કર્યો. થાકી ગયેલા લોકો માટે અને પ્રસિદ્ધ દરબારીઓ માટે ગુહે ખૂબ પ્રમાણમાં નાસ્તાની પણ ગોઠવણ કરી, પણ કોઈએ કશું જ ખાધું નહીં, કારણ કે સીતાના, રામના અને લક્ષ્મણના વિયોગથી તેમના હૃદય ખૂબ ખિન્ન બની ગયા હતા. ગુહને ખુશ કરવા માટે, તેનું દિલ ન દુખાય તેટલા માટે તેઓ નાસ્તાની રકાબીઓ આગળ બેઠા, વાનગીઓને આંગળી વડે સ્પર્શ કર્યો અને પછી ઊભા થઈ તે વાનગીઓને ફેંકી દીધી. અરે, ઘોડાઓને પણ ખાવાની ઈચ્છા થતી ન હતી. તેમણે ખાવાનો ઇનકાર કર્યો. તે જોઈને રાજગુરુ વસિષ્ઠ બોલ્યા, જુઓ, રામ તો સર્વમાં અંતર્યામી છે, આત્મા છે. દરેક પ્રાણીમાં રહેલી તે બુદ્ધિ છે, તે ચેતના છે. બધા લોકોને થોડાક કલાક આરામ કરવાની પણ ઈચ્છા ન હતી. ભરતે સીધા માર્ગમાં વિલંબ કર્યા સિવાય અયોધ્યા જવાનો નિર્ણય કર્યો હતો. અયોધ્યાના દુઃખી થતા નાગરિકો સમક્ષ તે રામની પાદુકાઓ રજૂ કરવા અને તેમનું થોડુંક આશ્વાસન અને થોડીક હિંમત આપવા ભરત ખૂબ ઉત્સુક હતા. એટલે તે સમુદાય ગોમતી અને સરિયો નદીઓને પાર કરી અને 4 દિવસ મુસાફરી કર્યા બાદ તેઓ અયોધ્યાની ભાગોળે પહોંચે. અયોધ્યાના જે વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓ તે વિશાળ સમુદાયની સાથે રામને સમજાવી પાછા આવી જાય રાજ્ય કરવાનું કહેવામાં વનમાં જઈ શક્યા ન હતા, તે આ સમુદાયના સુખમય પ્રત્યાગમનની રાહ જોઈને ઊભા રહ્યા હતા. થાકથી અને ખૂબ ચિંતાથી તેમની આંખો લગભગ અંધ બની ગઈ હતી. જ્યારે તેમણે રથોના પૈડાનો ઘરરર ઘરરર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ માર્ગો ઉપર દોડી આવ્યા અને રથોમાં ડોકિયા કરીને પૂછવા લાગ્યા કે અમારા સ્વામી રામ ક્યાં છે. પણ થોડા જ સમયમાં રાતનું અંધારું થયું. તેઓ પોતાના ઘરોમાં પાછા ગયા. સૂર્યોદયના પ્રથમ કિરણોમાં અમે અમારા વાલા રાજકુમારના દર્શન કરીશું એવી આનંદપૂર્ણ આશા તેમને રાત વિતાવી. બીજી સવારે તેઓ નિરાશ થયા, પણ તેમનો થોડોક સંતોષ પ્રાપ્ત થયો, કારણ કે તેમને જાણવા મળ્યું કે રામવનમાંથી પાછા ફર્યા ન હતા, પણ તેમણે પોતાના પ્રતિનિધિઓ રૂપે પોતાની પાદુકાઓ મોકલી આપી. તે દરમિયાન ભરતે રાજગુરુને અને રાજસભાના મંત્રીઓને બોલાવ્યા અને તેમને રાજ્ય વહીવટના ભિન્ન ભિન્ન કામો સોંપ્યા. તેમને બજાવવાની ફરજો અદા કરવા માટેની સત્તા તેમને સોંપી. પછી શત્રુઘ્નને પોતાની પાસે બોલાવી તેમણે કહ્યું, તારી રાણી માતાઓને આશ્વાસન આપવાનું અને તેમનું પાલન પોષણ કરવાનું કામ કરવાનું છે. ભરતે બ્રાહ્મણોની અને પંડિતોની સભા બોલાવી તેમને પ્રણમાંજલિ કરીને તે બોલ્યા, હું તમારી નાની મોટી બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ, કારણ કે તમે જ મારા અને પ્રજાજનોના શ્રેષ્ઠ હિતોમાં વૃદ્ધિ કરી શકશો તે હું જાણું છું. તમારે જરો પણ સંકોચ રાખ્યા વગર તમારી માગો મને જણાવી. ભરતે અયોધ્યાના નાગરિકોની, પ્રજાના નેતાઓની સભા બોલાવી અને રાજધાનીમાં તથા વનવાસમાં રામ જ્યાં રહેતા હતા તે સ્થાનમાં જે બન્યું હતું તેનું વર્ણન કર્યું. તેમણે રામ સાથે પોતાને થયેલી વાતચીતનો સાર આપ્યો. તેમણે કહ્યું કે રામ 14 વર્ષ સુધી વનમાં રહે તે દરમિયાન તમારે આ રામની પાદુકાઓને ખુદ રામ માનીને જ તેની પૂજવી. તે પાદુકાઓ આપણા બધાની રક્ષા કરશે, તે આપણો આશ્રય છે. રામની પાદુકાઓ જ આપણા ઉપર શાસન ચલાવે છે, તેવો દ્રઢ વિશ્વાસ રાખીને રામને આપણા હૃદયમાં સ્થાપીને આપણે જીવીશું. રામ પાછા આવ્યા પછી પોતે જ રાજ્ય કરશે. તેમની અંગત હાજરીનો લાભ અને સલાહ સૂચનો આપણને તે આપશે. હૃદયમાં પ્રાર્થના કરતા કરતા આપણે આ ક્ષણની જ, તે સુખમય દિવસની જ રાહ જોવી તે આપણી ફરજ છે. પછી ભરતે પાદુકાઓને સિંહાસન ઉપર પધરાવવાનું શુભમુહૂર્ત નક્કી કરે, કારણ કે તેમની દ્રષ્ટિ વસ્તીના બધા વર્ગોને આનંદ મળે તેના ઉપર હતી. રાજગુરુના, પંડિતોના, તાપસોના, પુરોહિતોના, મંત્રીઓના, દરબારીઓના, પ્રજાના, નેતાઓના અને સામાન્ય નાગરિકોના આનંદ પર હતી. તે ઉત્સવ ઉજવવા માટે મોટા ભવ્ય પ્રમાણમાં તેમણે ગોઠવણો કરાવી. તે દિવસે ભરતે કૌશલ્યાને, સુમિત્રાને અને કૈકેયીને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને પછી પોતાના મસ્તક પર પાદુકાઓ પધરાવી સિંહાસન પાસે ગયા. વસિષ્ઠના આશીર્વાદ માટે તેમણે પ્રાર્થના કરી. એકત્રિત થયેલા બધા લોકોની રજા લઈને તેમણે તે પાદુકાઓને સિંહાસન ઉપર સ્થાપી અને તેમના પ્રત્યે પૂજ્ય ભાવપૂર્વક વફાદારી પ્રદર્શિત કરી. તેમણે પોતાની બધી જવાબદારીઓ સલામતીપૂર્વક પાદુકાઓને સોંપી. પછી ધર્મના ચુસ્ત પાલક અદ્વિતીય વીર ચાલીને નંદીગ્રામ ગામે ગયા. ત્યાં તેમણે પોતાને માટે એક ઝૂંપડી તૈયાર કરાવી હતી. રામ અને હનુમાનની પેઠે તેમણે જટાઓ ધારણ કરી. તેમની પેઠે ભરતે વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા. પોતાને માટે ખાસ ખોદી કાઢેલી ગુફામાં તે રહેવા લાગ્યા. તે વનમાં તાપ ખોરાક લેતા અને પોશાક પહેરતા. તેમના કાર્યો, વિચાર અને શબ્દો પણ તપસ્યામય અને આધ્યાત્મિક હતા. સર્વના રાજા ઇન્દ્ર, જેને અપ્રાપ્ય માનીને જેની પ્રશંસા કરતા હતા, તે અયોધ્યાના ભોગવિલાસપૂર્ણ જીવનનો ભરતે ત્યાગ કર્યો. સમૃદ્ધિના દેવ કુબેર પણ જેની ઈર્ષ્યા કરતા હતા, તે રાજમહેલના સમૃદ્ધિ જીવનનો પણ તેમણે ત્યાગ. તે નાનકડા ગામમાં, ઝૂંપડીમાં, બીજાઓ ન જુએ તેમ રહેવામાં તે સુખ માનતા હતા. તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી રામ વનવાસમાંથી પાછા નહીં આવે ત્યાં સુધી હું કોઈનું પણ મુખ જોઈશ નહીં. તેમનું મન રામમાં એકાગ્ર હતું. વનમાંથી તે પાછા આવ્યા તે દિવસથી તેમનું મન રામનું ચિંતન કરવા લાગ્યું હતું. દિવસે દિવસે તેમનું શરીર દુબળું પાતળું પડતું ગયું. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમના મુખ પરનું આધ્યાત્મિક તેજ વધતું ગયું. રામ પ્રત્યેની તેમ ભક્તિ વધતી ગઈ. તે સિદ્ધિ પ્રાપ્ત કરેલા વિશુદ્ધ આત્મા બની ગયા. તેમના હૃદયના આકાશમાં તારાઓ ભવ્ય નક્ષત્રમાળાના રૂપમાં પ્રકાશતા હતા. તેમની નીચે તેમની લાગણીઓ ક્ષીરસાગરની પેઠે શાંત, ગહન અને વિશુદ્ધ રૂપે પ્રકાશતી હતી.